એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે કવિતાની દુનિયામાં સફર કરવાના છીએ.
હા, અને એ પણ રોબર્ટ ફ્રોસ્ટ જેવા મહાન કવિની દુનિયામાં.
બરાબર, અને આપણી સાથે છે જે પેરિનીનું પુસ્તક રોબર્ટ ફ્રોસ્ટ 16 પોએમ્સ ટુ લર્ન બાય હાર્ટ. આ શીર્ષક જ મતલબ કે ઘણું રસપ્રદ છે, માત્ર સમજવાની નહીં પણ હૃદયસ્થ કરવાની વાત.
ચોક્કસ, અને જે પેરિની પોતે પણ એમ કહી શકાય કે આ વિષય માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે.
હા, એમના વિશે થોડું કોને, અમેરિકન કવિ, નવલકથાકાર.
હા, અને વિવેચક પણ મહત્વનું એ છે કે એમનો ફ્રોસ્ટ સાથે, ખબર છે, સીધો સંબંધ રહ્યો છે, મિડલબરી કોલેજમાં.
ઓહ, જ્યાં ફ્રોસ્ટ ભણાવતા હતા.
બિલકુલ, અને પેરિનીએ ફ્રોસ્ટનું જીવનચરિત્ર પણ લખ્યું છે, જે પુલિત્ઝર માટે ફાઇનલિસ્ટ હતો. એટલે એમની પાસે આમ જો તો બે દૃષ્ટિકોણ છે, એક કવિનો અને બીજો જીવનચરિત્રકારનો.
એટલે આ પુસ્તક કંઈક અલગ હશે, માત્ર વિવેચન નહીં.
હા, એ જ. આ કોઈ પરંપરાગત વિવેચન કે જીવનચરિત્ર નથી. આ તો ફ્રોસ્ટને એમની 16 કવિતાઓ દ્વારા ઊંડાણથી સમજવાની અને યાદ કરવાની માર્ગદર્શિકા છે.
પણ અહીં મારો મુખ્ય સવાલ એ છે કે આજકાલ જ્યારે બધું ગૂગલ પર મળે છે, ત્યારે કવિતા કંઠસ્થ કરવાની, મતલબ કે હૃદયથી શીખવાની શું જરૂર? આ થોડું જૂનું નથી લાગતું?
જુઓ, આજ તો પેરિનીના પુસ્તકનો સૌથી મહત્વનો મુદ્દો છે, અને એ જૂનો નથી પણ કદાચ આજે વધુ જરૂરી છે.
એમ કેવી રીતે?
પેરિની કહે છે કે કવિતા કંઠસ્થ કરવી એ ખાલી ગોખણપટ્ટી નથી, એ તો કવિતા સાથે આમ એકદમ અંગત આંતરિક સંબંધ બાંધવા જેવું છે. જ્યારે શબ્દો, એનો લય, એનો ભાવ બધું આપણી સ્મૃતિમાં વણાઈ જાય ને, ત્યારે કવિતા આપણા અસ્તિત્વનો હિસ્સો બની જાય છે.
એટલે સ્ક્રીન પર વાંચવા કરતા અલગ અનુભવ.
સાવ અલગ. અત્યારે કેવું છે, માહિતી તરત મળે પણ એટલી ઝડપથી ભૂલાઈ જાય, ઉપર છલ્લું. જ્યારે કંઠસ્થ કરેલી કવિતા, એ તો એ આપણી અંદર કાયમ રહે છે, એક આંતરિક સંગાથી જેવી.
રસપ્રદ વાત છે. એટલે ડિજિટલ યુગમાં આનું મહત્વ ઓછું નથી થયું પણ કદાચ વધ્યું છે.
બરાબર, પેરિની આજ કહેવા માંગે છે.
અને પેરિનીનો બીજો હેતુ, ફ્રોસ્ટની જે પ્રચલિત છવિ છે, પેલા ન્યૂ ઇંગ્લેન્ડના પ્રેમાળ, સફેદ વાળવાળા દાદા, પ્રકૃતિના કવિ, એને પણ પડકારવાનો છે, ખરું ને?
ચોક્કસ, એ એકદમ સરળ એક પરિમાણીય છવિ છે. પેરિની એને નકારી કાઢે છે.
તો કેવા ફ્રોસ્ટ રજૂ કરે છે?
એ આપણને વધુ જટિલ, વધુ માનવીય ફ્રોસ્ટ બતાવે છે. એક એવા માણસ જે ખૂબ મહત્વાકાંક્ષી હતા પણ સાથે સાથે અંદરથી સતત શંકાઓથી ઘેરાયેલા રહેતા, અને જીવનભર એક પ્રકારની ઉદાસી હતાશા સામે લડ્યા, જેને પોતે હિઝ ગ્લૂમ કહેતા. એટલે કોઈ સૌમ્ય ઋષિ નહીં પણ ઊંડા આંતરિક સંઘર્ષવાળા કલાકાર.
અને એમના જીવનની જે કરુણાંતિકાઓ હતી એ પણ આમાં ભાગ ભજવતી હશે.
હા, ખૂબ જ. પિતાનું જવું, સંતાનો ગુમાવવા, બહેનની માનસિક સ્થિતિ, પત્નીનું મૃત્યુ, આ બધું એમના જીવનનો અને એટલે એમની કવિતાનો પણ એક ભાગ હતું.
તો કવિતા એમના માટે શું હતી? માત્ર સર્જનનો આનંદ?
એનાથી કંઈક વધુ. પેરિની કહે છે, ફ્રોસ્ટ માટે કવિતા હતી અ મોમેન્ટરી સ્ટે અગેન્સ્ટ કન્ફ્યુઝન.
એટલે કે
ગૂંચવણ સામે ક્ષણિક ટકાવ.
હા, જીવનની જે અંધાધૂંધી છે, પીડા છે, અવ્યવસ્થા છે, એની સામે થોડી વાર માટે ઊભા રહેવાનો, શ્વાસ લેવાનો, થોડો અર્થ શોધવાનો પ્રયાસ, કવિતા એમના માટે આશરો હતી.
આ દૃષ્ટિકોણ તો ફ્રોસ્ટને સાવ નવી રીતે જોવાની તક આપે છે. ચાલો હવે પેલી 16 કવિતાઓ તરફ જઈએ. પેરિની આ કવિતાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે?
એમણે પુસ્તકની રચના બહુ સરસ રીતે કરી છે. શરૂઆત સૌથી જાણીતી કવિતાઓથી થાય છે.
એટલે કદાચ ધ રોડ નોટ ટેકન થી.
હા બરાબર, તેનાથી જ, જે કદાચ દુનિયામાં સૌથી વધુ ટાંકવામાં આવે છે પણ
સૌથી વધુ ગેરસમજ પણ પામેલી છે.
બરાબર,
પેરિની એ જ કહે છે.
હા,
આપણી સૌ એને કેવી રીતે સમજીએ છીએ? પેલી લાઈન, બે રસ્તા જંગલમાં ફંટાતા હતા અને મેં ઓછો વપરાયેલો રસ્તો લીધો અને તેનાથી જ બધો ફેર પડ્યો. એટલે વ્યક્તિવાદ, પોતાની અલગ રાહ બનાવવી.
હા, એકદમ હિરોઇક લાગે છે ને.
હા,
પણ પેરિની કહે છે, જરા થોભો, આ કવિતા કદાચ એટલી સીધી નથી. એટલે એમાં વ્યંગ છે.
હા, વ્યંગ કરતા વધુ તો એ માનવ સ્વભાવ પર, ખાસ કરીને આપણે ભૂતકાળને કેવી રીતે યાદ રાખીએ છીએ અને આપણી પસંદગીઓને કેવો અર્થ આપીએ છીએ એના પર એક ટિપ્પણી છે.
કેવી રીતે?
કવિતામાં જ વક્તા કહે છે કે બંને રસ્તાઓ ખરેખર તો મતલબ કે લગભગ સરખા જ વપરાયેલા હતા. વોર્ન ધેમ રિયલી અબાઉટ ધ સેમ.
આ તમે ક્યારે નોંધ્યું નહોતું?
હા, અને પેલો દાવો કે ઓછો વપરાયેલો રસ્તો લીધો અને બધો ફેર પડ્યો એ ભવિષ્યમાં એક નિસાસા સાથે કહેવાશે.
નિસાસો, અફસોસનો.
પેરીની કહે છે કે એ નિસાસો અફસોસનો પણ હોઈ શકે અથવા કદાચ સંતોષનો પણ. પણ મુખ્ય વાત એ છે કે એ ભવિષ્યમાં પોતાની એક મનસ્વી પસંદગીને મહત્વ આપવા માટે એક વાર્તા ઘડવાની વાત છે. જાણે આપણે પોતે જ આપણા જીવનના નિર્ણયોને પાછળથી એક મોટો અર્થ આપી દઈએ છીએ.
એટલે આત્મછેતરપિંડીની શક્યતા
કદાચ, અથવા ખાલી માનવ સહજ વૃત્તિ. પેરીની કહે છે કે જ્યારે તમે આ કંઠસ્થ કરો છો ત્યારે પેલો સાય શબ્દ તમને વિચારતા કરી મૂકે છે, એની અસ્પષ્ટતા અનુભવાય છે.
ખરેખર કંઠસ્થ કરવાથી આ બધું વધુ સ્પષ્ટ થતું હશે. હવે બીજી જાણીતી કવિતા લઈએ, સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોઈ ઇવનિંગ. એ તો મને હંમેશા બહુ શાંત સુંદર લાગી છે.
હા, એની સપાટી બહુ શાંત છે, બરફીલી સાંજે જંગલ પાસે ઊભા રહેવું.
પણ પેરીની એમાં શું જુએ છે? તમે કહેતા હતા મૃત્યુના આકર્ષણ જેવી વાત.
હા, પેરીની આપણું ધ્યાન પેલી પંક્તિ તરફ દોરે છે, ધ વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ.
સુંદર, ઘેરા અને ઊંડા.
અહીં ડાર્ક એન્ડ ડીપ, ઘેરા અને ઊંડા એ માત્ર જંગલનું વર્ણન નથી. પેરીની સૂચવે છે કે એ આરામ, વિસ્મૃતિ, દુનિયાની ઝંઝાળથી મુક્તિ અને હા, કદાચ મૃત્યુની શાંતિ તરફના આકર્ષણનું પણ પ્રતીક હોઈ શકે.
એટલે વક્તા ત્યાં રોકાઈ જવા લલચાય છે.
હા, ક્ષણભર માટે એ શાંત અંધકારમાં ખોવાઈ જવા માંગે છે. પણ
એને વચનો નિભાવવાના છે.
બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ.
બરાબર, આ જ તણાવ કવિતાનું કેન્દ્ર છે. એક તરફ દુનિયાની જવાબદારીઓ અને બીજી તરફ પેલું મનોરમ પણ ભયાવહ આકર્ષણ.
અને પેલી છેલ્લી બે પંક્તિઓ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એ માત્ર ભૌતિક મુસાફરી નથી, એ જીવનના અંત સુધી ચાલતા રહેવાની, ફરજો નિભાવતા રહેવાની વાત છે. પેરીની કહે છે કે કંઠસ્થ કરવાથી આ આંતરિક ખેંચતાણનો અનુભવ થાય છે. એ પંક્તિઓ જાણે સહનશક્તિનો મંત્ર બની જાય છે.
અને પેલી મેન્ડિંગ વોલ કવિતા, બે પાડોશીઓ દિવાલ સમારે છે, એમાં શું છે? પેલી કહેવત, ગુડ ફેન્સીસ મેક ગુડ નેબર્સ, સારી વાડ સારા પાડોશી બનાવે. શું ફ્રોસ્ટ એના સાથે સહમત છે?
આ કવિતા પણ આમ જોવો તો બહુ જ જટિલ છે. પેરીની એને માનવ સંબંધોના એક શાશ્વત દ્વંદ્વ તરીકે જુએ છે, અલગ રહેવાની વૃત્તિ અને જોડાઈ રહેવાની જરૂરિયાત. એક પાડોશી જે વક્તા છે એ વિચારે છે, સમથિંગ દેર ઇઝ ધેટ ડઝન્ટ લવ અ વોલ, કંઈક એવું છે જેને દિવાલ ગમતી નથી, જાણે પ્રકૃતિ પોતે જ ભેદભાવનો વિરોધ કરે છે.
અને બીજો પાડોશી,
એ પોતાના બાપ દાદા પાસેથી સાંભળેલી વાતનું જ રટણ કરે છે, ગુડ ફેન્સીસ મેક ગુડ નેબર્સ, એ પરંપરાને વળગી રહે છે.
તો ફ્રોસ્ટ કોની તરફ છે?
પેરીની કહે છે, ફ્રોસ્ટ કોઈનો પક્ષ નથી લેતા, એ બંને દૃષ્ટિકોણ આપણી સામે મૂકી દે છે અને આપણને વિચારવા પ્રેરે છે, ક્યારે દિવાલો જરૂરી છે, ક્યારે એ બંધન બની જાય છે. આ કવિતા કંઠસ્થ કરવાથી આ બંને વિચારો વચ્ચેનો સંવાદ આપણા મનમાં ચાલતો રહે છે.
ફ્રોસ્ટની આ અસ્પષ્ટતા જ એમની તાકાત છે ને, સીધા જવાબો નહીં પણ પ્રશ્નો.
બિલકુલ, અને એમની ભાષા પણ કેવી સહજ. પેલું વાક્ય, સમથિંગ દેર ઇઝ ધેટ ડઝન્ટ લવ અ વોલ, જાણે કોઈ સામાન્ય વાતચીત કરતું હોય એવું લાગે, એને પેરીની સાઉન્ડ ઓફ સેન્સ કહે છે.
આ ઉદાહરણો પરથી લાગે છે કે પેરીની ફ્રોસ્ટની કવિતાના ઊંડાણમાં ઉતરે છે. હવે પેલી ગ્લૂમવાળી વાત, ફ્રોસ્ટની અંધકારમય બાજુ, એવી કોઈ કવિતાઓ છે આ સંગ્રહમાં?
હા, ચોક્કસ. જેમ કે અક્વેન્ટેડ વિથ ધ નાઇટ, આ તો હતાશા અને એકલતાનું સીધું નિખાલસ ચિત્રણ છે. પેરીની એને ફ્રોસ્ટના પોતાના જીવનના સંઘર્ષો સાથે જોડે છે અને અહીં રચના પણ મહત્વની છે. એ તર્ઝા રીમામાં છે,
દાંતેવાળો છંદ.
હા, એની ગૂંથણી એવી છે કે તમે કંઠસ્થ કરો ત્યારે જાણે એક ચક્કરમાં ફસાયા હોવ એવું લાગે, હતાશાના ચક્કર જેવું. રચના પોતે જ એ ભાવને ઘેરો બનાવે છે.
એટલે સ્વરૂપ અને ભાવ એકબીજા સાથે જોડાયેલા છે.
બરાબર. એવી જ રીતે ડિઝર્ટ પ્લેસીસ કે ડિઝાઇન જેવી કવિતાઓ છે, એ તો અસ્તિત્વની શૂન્યતા, બ્રહ્માંડમાં કોઈ દૈવી યોજના ન હોવાની ભયાવહ શક્યતા, એવા વિષયો પર છે.
આ તો ભારે વિષયો કહેવાય.
હા, અને પેરીની કહે છે કે આવી કવિતાઓને હૃદયસ્થ કરવી એ પણ એક પડકાર છે, કારણ કે એ આપણને એવા સત્યોનો સામનો કરાવે છે જે કદાચ આપણે ટાળવા માંગતા હોઈએ.
પણ શું ફ્રોસ્ટમાં બધું જ અંધકારમય છે? આશા, જીવન ટકાલી રાખવાની વાત, એવું કંઈ નથી?
અરે બિલકુલ છે, અને એ પણ એટલું જ મહત્વનું છે. જેમ કે બર્ચિસ કવિતા,
પીલી વૃક્ષો પર ઝૂલવાની વાત.
હા, પેરીની અને વાસ્તવિકતાની કઠોરતા અને કલ્પનાના ઉડાન વચ્ચે સંતુલન શોધવાના પ્રયાસ તરીકે જુએ છે. ઝૂલવું એ જાણે સ્વર્ગ તરફ જવું, મુશ્કેલીઓથી દૂર ભાગવું.
પણ અંતે તો પાછા પૃથ્વી પર આવવું પડે છે ને?
બરાબર. અને ફ્રોસ્ટ કહે છે, અર્થ ઝ રાઇટ પ્લેસ ફોર લવ, આઈ ડોન્ટ નો વેર ઇટ્સ લાઇકલી ટુ ગો બેટર. ભલે ગમે તેટલું દુઃખ હોય, આ પૃથ્વી આ જીવન જ પ્રેમ માટે, અનુભવ માટે યોગ્ય છે. આ ફ્રોસ્ટની જીવન પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.
તો આ 16 કવિતાઓ દ્વારા પેરીની ફ્રોસ્ટના કયા મુખ્ય વિષયો કે થીમ્સ ઉજાગર કરે છે, જો ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્યત્વે 5 કહી શકાય. એક તો પ્રકૃતિ, જે સુંદર છે પણ ભયાવહ પણ છે. બીજું પસંદગી અને સ્મૃતિ, આપણે જીવનને કેવી રીતે યાદ રાખીએ છીએ.
પેલું ધ રોડ નોટ ટેકન જેવું.
હા. ત્રીજું એકલતા અને જોડાણની જરૂરિયાત. ચોથું અંધકારનો સામનો, દુઃખ, ભય, શૂન્યતાથી ભાગવું નહીં પણ એનો સ્વીકાર.
અને પાંચમું?
પાંચમું કળા પોતે, કવિતાનું સ્વરૂપ, એનો લય, એ જાણે જીવનની અરાજકતા સામે વ્યવસ્થા લાવવાનો, ટકી રહેવાનો એક પ્રયાસ છે.
અને આ બધું પેરીની કેવી રીતે રજૂ કરે છે? એમની લખવાની શૈલી કેવી છે? બહુ ભારેખમ, શૈક્ષણિક છે?
ચરિત્ર, ઇતિહાસ અને કવિતાનું પઠન બધું બહુ સહજ રીતે વણી લે છે. અને ફ્રોસ્ટના કાવ્ય કસબ ઉપર ધ્યાન આપે છે. પ્રતીકો, પેલો સાઉન્ડ ઓફ સેન્સ, બોલચાલની ભાષા, અસ્પષ્ટતા.
તો છેલ્લે આ પુસ્તકનો જે મુખ્ય સંદેશ છે, કવિતાઓને હૃદયથી શીખવી, એનું વાચક પર શું પ્રભાવ પડે, પેરીની શું માને છે?
પેરીની માને છે કે આનાથી ઘણું મળે છે. એક તો ફ્રોસ્ટની સાચી ઊંડાઈ સમજાય છે, જાણીતી કવિતાઓ પણ નવી લાગે છે. બીજું, આજકાલ આપણું ધ્યાન બહુ ભટકે છે ને, આ પ્રક્રિયા આપણી યાદશક્તિ, આપણું ધ્યાન, એમાં વિશ્વાસ પાછો લાવે છે, ધીરજ કેળવાય છે.
અને કવિતાઓ પોતે શું બની જાય છે?
એ માત્ર પાના પરના શબ્દો નથી રહેતી, એ આપણી અંદર જીવવા માંડે છે, આપણા સાથી બને છે.
સાથી કેવી રીતે?
મુશ્કેલી હોય ત્યારે એમાંથી કોઈ પંક્તિ યાદ આવે ને, દિલાસો મળે, ખુશીમાં સાથ આપે, વિચારતા હોઈએ ત્યારે રસ્તો સુજાડે. પેરીની એને માનસિક સ્થાપત્ય કહે છે, જાણે આપણા મનનો જ એક ભાગ બની જાય.
એટલે પેલી પંક્તિઓ, અર્થ ધ રાઇટ પ્લેસ ફોર લવ કે એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એ ખાલી કોટ નથી રહેતી.
ના, એ આપણા અનુભવનો, વિચારનો હિસ્સો બની જાય છે, જીવનને સમજવામાં મદદ કરે છે.
ખરેખર આપ તો ફ્રોસ્ટના બહાને કવિતા સાથે અને કદાચ આપણી પોતાની જાત સાથે વધુ ઊંડો સંબંધ બાંધવાની વાત છે.
બરાબર કહ્યું. આ પુસ્તક એ જ યાદ અપાવે છે કે સાહિત્ય, ખાસ કરીને કવિતા, જીવનના ઊંડા દુઃખો અને ગૂંચવણો સામે ટકી રહેવામાં, અર્થ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.